यत्संगं प्राप्तशिष्याः જય મહારાજના શરણમાં શું મેળવ્યું? યત્સંગમ પ્રાપ્ત શિષ્ય. તો માણસને મેળવવાનું શું હોય? પોતાને ગમતું, પોતાનું ઈચ્છિત. અહિયાં લક્ષ્મણદાસજી મહારાજને અઢળક જેને કહેવાય મળ્યું છે. અને એમાં મળ્યું જાત સચિત્ત સ્વરૂપ. હું મારામાં સચિત્ત આનંદનું જ્ઞાન, એની પ્રતીતિ, એની અનુભૂતિ થઈ. જાત સચિત્ત સ્વરૂપ આવા ભાવથી અને જ્ઞાત્વાત્માનમ, જાત સચિત્ત સ્વરૂપ મળ્યું અને જે સચિત્ત જ્ઞાન છે રહસ્ય છે, આત્મતત્વનું રહસ્ય. વેદ્યમ વેદાંત ગમ્યમ રહસી, આત્માનું રહસ્ય કોને ખબર પડશે? આપણા જીવનનું રહસ્ય આપણને ખબર નથી હોતું માણસોને. તો વેદ્ય જે જાણવા યોગ્ય આત્મા છે એનું રહસ્ય કોણ આપશે? ક્યાંથી મળવાનું છે? તો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે એમના સાનિધ્યમાં જે મને મળ્યું તે આ આત્માનું રહસ્ય મને મળ્યું. વેદ્યમ વેદાંત ગમ્યમ રહસી, રહસ્ય એટલે એનું રહસ્યનું તત્વ. તો આત્મતત્વ છે એનું રહસ્ય સમજવું, એ આત્માને સમજવું, એને ઓળખવું, એના માટે કેટલું જ્ઞાન જોઈએ, એના માટે કેટલો બધો સત્સંગ જોઈએ, ત્યારે એ આત્માને અનુભવી શકે. જેને કહેવાય છે આત્માનુભૂતિ. આત્માની અનુભૂતિ થાય, બધી જ જાણકારી થાય, એનું નામ છે આત્માનુભૂતિ. બીજા શબ્દોમાં કહીએ કે અપરોક્ષાનુભૂતિ. અપરોક્ષ સુખાભિલીનમ, ક્યાં બોલો છો એ શબ્દ? આવે છે કે નામાનુસાર ગુણયુક્ત સુચિત્ત વૃત્તિ આવી ગયો. તો ત્યાં યમહારાજની પોતાની અપરોક્ષાનુભૂતિના સુખમાં વિલીન થઈ ગયેલા છે. અપરોક્ષની અનુભૂતિ એટલે આત્માની. અપરોક્ષ સુખાભિલીનમ એટલે પોતાના આત્મ સ્વરૂપના સુખની અંદર જ ઉતરી ગયેલા હોય ઊંડા. કોઈ પણ માણસને પોતાનું ગમતું સુખ સુવિધાઓ મળે તેમાંથી બહાર નીકળે ખરો? સુખ સુવિધાઓ આટલી મળી છે, આટલા ભોગો મળી ગયા છે, લહેર કરો, હવે બહાર જવાની ક્યાં જરૂર છે? તો જેમ વ્યસનમાંથી માણસ બહાર નથી નીકળી શકતો, ભોગોની અંદરથી બહાર નથી નીકળી શકતો, એમ અપરોક્ષ સુખાભિલીનમ જય મહારાજ સ્વયં પણ પોતાના આત્મસુખમાંથી બહાર આવવાની તૈયારી જ નથી. બહાર શા માટે બીજે ભટકું? જ્યાં એક જ માંથી એક જ બાબત માંથી એને આનંદ આવ્યા જ કરતો હોય, આનંદ આવ્યા જ કરતો હોય, તૃપ્તિ થતી હોય. વિષય ભોગો હોય તો પણ શું થઈ ગયું? તો એ ત્યાંથી હટે નહીં. એમ આત્માની અનુભૂતિનું જે સુખ છે એની અંદર જય મહારાજ વિલીન થઈ ગયા છે, અંદર ઉતરી ગયા છે. પછી બહાર આવવાની ક્યાં જરૂરિયાત રહી? નાળો આવ્યો છે, કોઈ મકાનની અંદર બધી જ સુવિધા સાથે વાતાનુકૂલન મળી જાય, રમવા ખેલવા ખાવા પીવાનું દોડવાનું હસવાનું રમવાનું જમવાનું સુવાનું બધું જ મળી જાય, બધું વાતાનુકૂલિત, એમાંથી બહાર નીકળવાની સજ્જ ઈચ્છા થાય? તો આત્મસુખ જેને પૂરેપૂરી અનુભૂતિ થઈ ગઈ છે એને પછી ક્યારેય પણ પોતાના આત્મામાંથી બીજામાં બહાર જવાની ઈચ્છા થાય જ નહીં. જ્યાં પહોંચી ગયા યદગત્વા ન નિવર્તંતે, ત્યાંથી પાછું આવવાની ઈચ્છા જ ન થાય. એ છે અપરોક્ષ સુખાભિલીનમ. એની અંદર ઉડા ઉત્પત્તિ ગયું, બીજા કશાની અપેક્ષા ઈચ્છા સેજે ના હોય. તો અહીંયા આગળ પણ કહ્યું, જે આત્મતત્વ છે એને સમજવા માટે વેદોનું જ્ઞાન જરૂર પડે. એનું રહસ્ય જે મહારાજના સાનિધ્યમાં મને મળ્યું. આટલા વર્ષો જીવ્યા છો, જીવનનું રહસ્ય નથી પામી શક્યા, તો આત્માનું રહસ્ય ક્યાંથી મેળવી શકવાનું હતું? આ તો જય મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને આત્માની અનુભૂતિ કરાવી, આત્માની અંદર ગૂઢમાં ગૂઢ જે રહસ્ય હતો એ બધા જ રહસ્યો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું મને મળ્યા. યત્સંગાત યત્સંગમ પ્રાપ્ત. આટલું બધું મેળવ્યું હોય કે જે આ જન્મની કૃતાર્થતા, મનુષ્ય જીવનની મનુષ્ય જન્મની કૃતાર્થતા, રહસ્ય પરશિવ પરમ કલ્યાણનું રહસ્ય જેના સાનિધ્યથી મળી ગયું. આપણને આપણા ઘરના જ આપણા સગાઓ આપણા ઘરનું રહસ્ય આપણને સમજવા ના દે. ડોક્યુમેન્ટ હોય બધાને ના બતાવી દેવાય. કઈક જે કઈ સંગ્રહેલું બચાયેલું હોય મૂકી રાખ્યું હોય બતાવી ના દેવાય. એ તો છોકરા કહેશે કાઢો વાપરો, બાઇક લાયેલો ને આ લાયેલો ને ફલાણ કેમ પડ્યું છે ને શું કરવાનું. એટલે જે આપણું પોતાનું રહસ્ય આપણે બીજાને નથી જાણવા દેતા આપણા ઘરના, એ મારી પાસે કેટલી બચત છે, કેટલું બેલેન્સ છે. જો પોતાના જ પોતાને જાણવા ન દે રહસ્ય આવું, તમે બીજે ક્યાંથી તમારી જાતનું રહસ્ય તમે મેળવી શકવાના હતા? ઘરનું રહસ્ય ન જાણવા દે. પણ અહીંયા તો જય મહારાજની પાસેની પોતાની જે સંપત્તિ છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ પોતે જ પોતાના સ્વરૂપમાં એ આપી દીધી. શરણગત જન શરણે આવેલાને આપી લો. આવી ઉદારતા આવી અનુભૂતિ અને એ પણ સહજમાં દઈ દીધો. તો એના માટે કેટલો સરસ ભાવ કયો કે આવું પરમ તત્વ ગૂઢમાં ગૂઢ ગહનમાં ગહન એને સરળ કરીને આપી દે. મૂર્ખ માણસ હોય એને કશામાં સૂઝ ના પડતી હોય, પણ એને લેતું આ તાર પાસે રહેવા દેજે, રાખ તારી પાસે, એને આપી દે, પેલાને કેટલો આનંદ થાય. શંકરાચાર્ય એમની સાથે ના એમના 9 શિષ્યો હતા, 10 શિષ્યો નવ જણા સરસ હોશિયાર હતા, ભણાવે એટલે તરત એને પકડી લે, સમજી લે. પણ એક હતો, એને ગમે એટલું ભણાવો ને એને મગજમાં ચડે જ નહીં ને, વિદ્યા ચડે જ નહીં. પણ એની કાળજી પણ રાખતા શંકરાચાર્યજી. એક દિવસ સમય થઈ ગયો સ્વાધ્યાય ભણવાનો, નવ જણા આવીને બેસી ગયેલા અને પેલો આવવાનો વાત બાકી હતો, છેલ્લો દસમો શિષ્ય. એ નદીએથી પાણી ભરવા ગયેલો, પાણી ભરીને આવતા વાર થઈ. શંકરાચાર્ય નવ જણને બેસાડી રાખ્યા, એને આવવા દો. એટલે નવે જણા ખડખડાટ હસ્યા, એને કશું આવડતું નથી અને એના માટે રાહ શું જોવાની હતી. શંકરાચાર્યને એમ થયું કે અમને અભિમાન થઈ ગયું. એટલે પેલા એના આવતા ભલે ઠોઠ હતો, પણ આવતાની સાથે એ આવ્યો ત્યાર પછીથી પાણીનો મોટું માટલું મૂકીને પછી આવીને બેઠો, ભીનો પરસેવા વાળો. શંકરાચાર્યને ઉભો કર્યો, ઉભો થા તોટક, નામ તોટક, ચાલ બોલ, આ મંત્રો બોલવા માંડજો. બસ ગુરુની કૃપાથી બોલવા માંડે, બોલવા માંડે. એટલા સુંદર રીતે બોલ્યા, એવા છંદમાં બોલ્યો કે જે અત્યારથી આ જે આ જે રત્ન તું બોલે છું એનું નામ તોટક છંદ. એટલે નવ તો ભૂસાઈ ગયા ક્યાંય, એના તોટક છંદના રૂપે હંમેશા યાદ થઈ ગયો. એટલા બધા અવાક થઈ ગયા. તો જે રહસ્ય પરશિવમ યજ્ઞાત્વા યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, તો સહજ રીતે જેને કૃપા કહેવાય, કૃપા સાધ્ય, સાધન સાધ્ય નહીં. તમે સાધન કરીને મરી જાવ, ગમે એટલું કૂટી જાવ, તમને એ હાથ લાગે જ નહીં એ તત્વ, એ વિદ્યા, એ જ્ઞાન. પણ જે મહારાજ કૃપા કરે અને જેને કહેવાય કે કૃપા સાધ્ય, એ જ્ઞાન જેમ તોટકને આપ્યું એમ તરત મળી જાય. એને પ્રયત્ન ના કરવો પડે, એને એને શીખવા માટે ટ્યુશનો ના રાખવો પડે, એને પાસ થવા માટે ગુરુ કૃપા સહજતાથી. તો એમ અહીંયા આગળ રહસ્ય પર શિવમ, જે વેદાંત વડે જ જાણી શકાય આત્માને, એવું રહસ્ય યત સંગમ પ્રાપ્ત શિષ્ય, એ મહારાજે મને આપ્યું આ જ્ઞાન. અને એનાથી કેટલો બધો આનંદ થયો છે. અને એ જ્ઞાન પણ કેવું, આત્મા આત્મ ચૈતન્ય શુદ્ધ બુદ્ધ છે. આત્મા શુદ્ધ છે, અલિપ્ત છે, કઈ પણ એને સ્પર્શતું નથી, એને પવન સૂકવી ના શકે, અગ્નિ બાળી ના શકે, પાણી ભીજવી ના શકે, સૂર્ય એને તપવી ના શકે, સમુદ્ર પાણી એને નાશ ના કરે. તો જો આ પાંચેય તત્વોની વચ્ચે રહેવા છતાંય એ આત્માનો નાશ થતો જ નથી, અવિનાશી છે. તો એ અવિનાશી આત્માનું શુદ્ધ જ્ઞાન, શુદ્ધ બોધ, અને પાછું એમાં એક જ સ્વરૂપ, આત્મા એક જ છે, જેને આપણે માની છે કે હૃદયની અંદર આત્મચેતના છે અને એ આખા શરીરમાં વ્યાપ્ત છે, તદ્દન વૈજ્ઞાનિક વાત છે. હૃદયનો ધબકારો અહીંથી માપો થેટિસ્કોપથી, પછી અહીંથી માપો, પછીથી અહીંયાથી માપો, કે અહીંથી માપો, કે અહીંથી જ્યાં પકડાય ધબકારો ત્યાં માપો જોઈએ. જે ધબકારો હૃદયમાં છે એ ધબકારો પગના છેડે કે માથાની ખોપરી ઉપર એ એક જ સરખો ધબકારો. તો આત્મચેતના હૃદયમાં રહે છે, છતાંય આખા શરીરમાં વ્યાપ્ત છે. એનો ધબકારાની ગતિ, એનો ધબકારાનો અવાજ, બધે જ્યાંથી પકડશો ત્યાંથી જયારે ડાબા હાથે પકડશો કે જમણા હાથે પકડશો. અહીંયા માથાની બાજુની અંદરની જે નસો છે એની પર હાથ મૂકી જુઓ, ગમે ત્યાં હાથ મૂકી જુઓ, કે તમને તરત જ એ ધબકારો તમારા હાથમાં આવશે જ. શાંતિથી એકાંતે સુઈ ગયા હોય ને અને સ્થિરો તો આમ એ ધબકારો આમ અંદર સંભળાતો અહીંયા અહીંયા ખ્યાલ આવે, અહીંયા ગમે તે કોઈ પણ જગ્યાએ ખ્યાલ આવશે. તો એ જે અગમ્ય એવું ચૈતન્ય તત્વ આખા શરીરની અંદર છે એની ઉર્જા શક્તિ, પણ એ હૃદયમાંથી જ બધે સ્ફૂર્ણાને પ્રેરણા શક્તિ મેળવે છે. આવી જે ચેતના શક્તિ આત્મા છે એનો શુદ્ધ બોધ, એનો કોઈ પણ બાબતની એના સિવાય વ્યવધાન સિવાય કે બસ આ આત્મા જ છે, એ માત્ર એક જ છે અને બધામાં એક છે. જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહ્યું, યજ્ઞિર્યથેકો ભુવન પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. અગ્નિ ત્યાં જુઓ ત્યાં આખા વિશ્વની અંદર ત્યાં એક જ છે. એવી રીતે એ મંત્રની અંદર કહ્યું કે આત્મા પણ બધે જુદો જુદો દેખાતો છતાં એ આત્મ તત્વનું ચેતના એક જ છે અને એનું શુદ્ધ રીતે માત્ર કૈવલ આત્મતત્વ અને આપ પોતાનું આત્માનું સ્વરૂપ શુદ્ધ બોધ એક રૂપમ, એના વગર બીજું કશું છે જ નહીં. યત સંગમ પ્રાપ્ત શિષ્યા, આ જ્ઞાન અમને શિષ્યોને પ્રાપ્ત થાય છે. શાનાથી? યત સંગા, એમના સાનિધ્યથી, એમના શરણથી. તો જો આત્મા વિશેની અનુભૂતિ ગુરુ મહારાજ સિવાય બીજું કોઈ નહીં કરાવી શકે, આત્માનુભૂતિ કરવા માટે અંતર્મુખતા જોઈશે અને અંતર્મુખતા માટે કેટલા પગથિયા ઉતરવું પડશે અંદર ઊંડા, મન ચિત્ત વૃત્તિ વ્યવહાર આત્મા સુધી, સર્વોપરી આત્મા છે અને છેક નીચે આપણી હલકામાં હલકી વૃત્તિઓ, એ વૃત્તિઓ હલકી વૃત્તિઓમાંથી બહાર આવો. હવે મારી વૃત્તિઓ, હવે આ વૃત્તિ સુધરી ગઈ, આની વૃત્તિથી પણ નીચે આપણે એક શબ્દ વાપરીએ છીએ, એટલે એવા અલકા શબ્દથી બહાર આવીએ, વૃત્તિમાં આવીએ, વૃત્તિથી વિચારમાં આવીએ, વિચારથી મનમાં આવીએ, મનથી આત્મામાં આવીએ, પગથિયા થઈ ગયા. એ જે આત્મા સુધી પહોંચવાના આ જે પગથિયા છે એનો ક્રમ છે, એમાં શુદ્ધ ભાવથી કે મારી શુદ્ધ ભક્તિ પ્રભુ સુધી પહોંચે. જેમ સોનું લેવા જઈએ 100 ટકનું શોધીએ, ઘી લેવા જઈએ તો બિલકુલ ચોખ્ખું શોધીએ છીએ, એ ચોખ્ખાની વ્યાખ્યા જે આપણે કરીએ છીએ, એમ આત્માની પણ શુદ્ધ રીતે અનુભૂતિ અને એકમાત્ર શુદ્ધ ચિત્તવૃત્તિ કો નિરોધ ઓર કી ન બાત હે, શુદ્ધ બોધ આત્માનો છે અને ચિત્તની વૃત્તિઓનો નિરોધ શમન કરવાનો, બીજી કોઈ વાત છે જ નહીં. આ ભાવ અહીંયા આગાડી લક્ષ્મણદાસજી મહારાજે વ્યક્ત કર્યો, કે વેદ્યમ જાણવા યોગ્ય છું તો કે આત્મા, શાના વડે? વેદાંત ગમ્યમ, વેદના જ્ઞાન પ્રકરણ વડે જ એ જાણી શકાય, વેદ્યમ એટલે આત્મા. અને એનું પરમ કલ્યાણનું રહસ્ય પરમ કલ્યાણ નું રહસ્ય શું? કે આપણો આત્મા. જેને આત્મતત્વ જાણ્યું, આત્માનુભૂતિ કરી લીધી, એને એ હંમેશા પોતાના કલ્યાણથી પણ ઉપર ઉઠી જાય પરશિવમ. અને એમાં માત્ર શુદ્ધ બોધ, પોતાના આત્માનું શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ બોધ એક રૂપ. ઓર કી ન બાત હૈ ચિત્તવૃત્તિ કો નિરોધ. તો એ શુદ્ધ બોધ તે આ છે. અને એ આપ્યું, એની અંદર કહ્યું કે પરમ કલ્યાણ વાળું આત્મા સાથેની જે પ્રવૃત્તિ છે એ એક જ માત્ર પરમ કલ્યાણી છે, કલ્યાણકારી છે. બાકી આત્મા સિવાયની કોઈ પણ વૃત્તિઓ, ગમે ત્યાં કોઈ પણ ઈચ્છા, એ બધું જ કલ્યાણ વગરનું છે. પણ પરમ શિવ, પરમ કલ્યાણ તો એકમાત્ર આત્માની અનુભૂતિ. એ વગરની વૃત્તિ પ્રવૃત્તિ જ્યાં ભમતી ભટકતી હશે ત્યાં ન્યૂનતા એમાં આવશે. તો એ વૃત્તિઓ જેટલી સ્થિર થાય અને પોતાના આત્માના સ્વરૂપને સમજે કે મારું આત્માનું સ્વરૂપ બિલકુલ શુદ્ધ છે, નકલે યંતિ આપો ન શોષયતિ મારુતા ન દહતિ પાવક અચ્છેદ્યો અક્લેદ્યો દાહ્યો અદાહ્યયમ, અગ્નિ બાળી ના શકે, શસ્ત્ર કાપી ના શકે આત્માને. એટલે એ રીતે શુદ્ધ બોધ, આત્માને કશું જ નથી થતું. મૃત્યુ પણ શરીરને આવે, આત્માને નહીં. મૃત્યુની બીક પણ લાગે તો શરીરને લાગે. આત્મચેતના તો શુદ્ધ બોધ છે, શુદ્ધ ચૈતન્ય છે, એને ક્યાં કશું અડવા લાગવાનું હતું. એટલે શુદ્ધ બોધ એક રૂપમ બોધ આપ્યો. શું આપ્યો? કે વેદ્યમ, જાણવા યોગ્ય કે શું? કે આત્મા શુદ્ધ રીતે, પરિપૂર્ણ શુદ્ધિથી આત્માને સમજવો, જાણવો. પણ શરીરની જ ખબર નથી ને કે શરીરમાં કેટલા બધા રહસ્યો છે અને કેટલું બધું એની અંદર મોટું તંત્ર છે આટલા નાના શરીરમાં. પણ એ આખા નાના શરીરને પણ વર્ષો સુધી ચલાવનાર એ ચૈતન્ય કેટલું રહસ્યમય છે, રહસ્ય. એ રહસ્ય છે માનવ જીવનનું, માનવ શરીરનું. કોઈ પણ જો રહસ્ય હોય અગત્યની બાબત તો એક એનો આત્મા. અને એ આત્માને જાણી લીધું એટલે પરમ કલ્યાણ તમારું થઈ જ ગયું. પછી અકલ્યાણ કે પાપ, દુરાચાર કશું જ રહેતું નથી. પરમ કલ્યાણ સ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગઈ. કેવી રીતે? જય મહારાજના સાનિધ્યથી, એમના શરણથી. અને બીજું કશું ના આવડે તો ઓમ શ્રી સંતરામ સદગુરુ શરણમ મમ, બસ યત સંગમ, એમનું શરણ લઈ લો. આ રીતે ભલે ભોળા ભટકેલા અજ્ઞાન છીએ પણ એક જ મંત્ર જાણીએ છીએ, એક જ વસ્તુ આવડે છે, ઓમ શ્રી સંતરામ સદગુરુ શરણમ. બસ જે મહારાજ અમને આપના શરણમાં લઈ લો, આપના સાનિધ્યમાં લઈ લો, જેવી રીતે લક્ષ્મણદાસજી મહારાજને લીધા એવા અમને લઈ લો. તમારો દાસ લક્ષ્મણ જાણીને આ જુગમાં ઓળખાવો, એ જાણી આત્માની સેવક પર મહેર આણી. એટલે સમર્પિત ભાવથી શરણને સ્વીકારી લેવાનું, ગમે આપને શરણે છીએ, બસ આપ હવે સંભાળી લો, અમારી પાસે કશું નથી. એક લક્ષ્મીનારાયણ પંડિત અહિયાં 18 પુરાણ નો પારાયણ કરવા માટે આવે. અને ત્રણ ચાર મહિના રે, દિવાળી પર આવે તો મહાસુદ પૂનમ કરીને જાય, અને બધા દિવસ સવાર સાંજ ચાર ચાર કલાક, આખા દિવસમાં આઠ નવ કલાક પાઠ કરે અઢાર પુરાણનો, અને પછી અહીંયા ગાડી સાંજે કથા કરે. જયારે જયપુરથી આવે ત્યારે કપડાએ ફાટલા હોય, ધોતીએ ફાટલી હોય, અહીંથી જયારે પાછા જાય બિલકુલ નવા કપડા, અને પછી મોટી બીજી પોટલું પણ મોટું બાંધ્યું હોય કપડાનું, વસ્ત્ર મહારાજ દક્ષિણાઓ પણ આપી હોય. યત સંગમ પ્રાપ્ત, આટલું બધું મેળવીને જાય. એમ આપણે બધાએ મહારાજની પાસે જઈએ, લક્ષ્મીનારાયણ પંડિતની માફક અમારી પાસે કશું નથી. આપને શરણગત જન ક્લેશ અંતાસી, આપના શરણે આવેલા જે કોઈ છે એનો ક્લેશ દૂર કરવા વાળા છો. જાય ત્યારે સરસ મજાનું શરીર પણ થઈ ગયું હોય ખાઈ પીને, હવે ત્યારે પેલા સુદામાની માફક દુબળા આવ્યા હોય, પણ બ્રાહ્મણ લાયક હતો, આપે તો એમ લાગે કે નહીં કોઈકને આપણે આપ્યું છે. મહારાષ્ટ્ર આખું જયપુરની અંદર ગણેશ પોલ ની અંદર લક્ષ્મીનારાયણ સોસાયટી મકાન બાંધેલું છે જાનકીદાસ મહારાજે, અમને ત્યાં બે વાર આપણે જઈ આવ્યા છે. મણિયાત સંગમ પ્રાપ્ત શિષ્ય, ભલે આપણે ખાલી હાથે કે શ્રી સદગુરુ શરણમ શ્રી સંત રામ સદગુરુ શરણમ આવ્યા છે, ખાલી હાથે કપડા ફાટલા છે, ભૂખ્યા છીએ, જે રીતે અંબારો તે અંબારો. આપ્યું યત સંગમ પ્રાપ્ત શિષ્ય શું શુદ્ધ બોધે કરું, આપી દીધું એવા ભાવથી જે મહારાજને શરણે આવીએ ને તો આપણને જે મહારાજ પરિપૂર્ણ કરી શકે છે. આપણી શરણાગતિ, આપણો આપણી શ્રદ્ધા વિશ્વાસ એ જ કામ લાગશે.